બાવીસમી પુત્રી સુભગા કહે છે, કામઘેનુ ગાયની વાર્તા. બાવીસમે દિવસે ભોજ રાજા મુહૂર્ત જોવડાવી જેવા સિંહાસન પર બેસવા જાય છે ત્યાં બાવીસમી પુત્રી સુભગાએ ભોજ રાજાને સિંહાસન ઉપર બેસવા જતાં અટકાવી બોલી, હે રાજન, આ સિંહાસન ઉપર બેસશો નહીં, આ તો પરદુઃખ ભંજન વિક્રમ રાજાનું છે. તેના જેવા ઉદાર અને પરાક્રમી રાજા જ તેના ઉપર બેસી શકે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકાર અને પરાક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા પોતાના દરબારમાં બેઠા હતા ત્યાં એક વૃદ્ધ રાજગોર આવ્યા અને કહ્યું, મહારાજ, મારે કાશીએ જવું છે. ઘણી ખુશીથી કહી વિક્રમે તેને ખર્ચ માટે ઘણી સોનામહોરો આપી. રાજગોરે રાજાનો આભાર માની જતા જતા કહ્યું, મહારાજ, આપ તો દાતા અને ધર્મને જાણનારા છો, તો પણ ગાય, બ્રાહ્મણ, પીપરો અને તુલસીને કદી ભૂલશો નહીં, તેમનું મહત્ત્વ મહિમા વધારજો. બ્રાહ્મણ, તુલસી, પીપરો, ગાય અને બીજી ગંગ, એથી અટકું બીજું નથી, તેનો કરજો સંગ. રાજાએ આજ્ઞા માથે ચડાવી. ગૌર મહારાજ તો યાત્રાએ નીકળી પડ્યા. રાજાએ તરત જ આખા રાજ્યમાં 5000 પીપરા વાવ્યા, ઘેર ઘેર તુલસી વન ઊભા કર્યા, ઠેર ઠેર ગૌશાળાઓ બાંધી, ગૌચરો કાઢ્યા અને ગાયોની અનેક પ્રકારે સેવા કરવા માંડી. એવામાં માગસર મહિનો આવ્યો, તેની ચોથ અને સોમવારનો દિવસ આવ્યો. તે દિવસે રાજાએ શિવના મંદિરે જઈ શિવપૂજા કરી, બ્રાહ્મણોને જમાડ્યા, પછી એ મહેલ તરફ આવવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ક્ષિપ્રા નદીને કાંઠે એક ગાયને દુઃખથી ભાંભરતી સાંભળી, એટલે રાજાએ એ દિશામાં ચાલ્યા. પાસે જતા એક ગાયને કાદવમાં ખૂંપેલી જોઈ. ગાય બિચારી કાદવમાંથી બહાર નીકળવા માટે બરાડતી હતી, પણ કેમે કરી બહાર નીકળાતું ન હતું. રાજાએ ગાયને બહાર કાઢવા ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ એકલા ફાવી શક્યા નહીં. તેથી તેમણે રસ્તે જતા 4 માણસોની આ માટે મદદ માગી અને તેમની સહાયથી ગાયને કાદવમાંથી બહાર કાઢી તેને પોતાને મહેલે લઈ ગયા. ગાયને ઉના પાણીએ નવડાવી ધોવડાવી શરીર સાફ કર્યું, પછી તેને સરસ ઘરેણા પહેરાવ્યા અને રોજ તે ગાયની સેવા કરવા લાગ્યા. ગાયનો શ્વેત રૂપારો દેહ, નાની નાની સિંગડીઓ અને ભાવ ભરેલી આંખો જોઈ રાજા મુગ્ધ થઈ જતા. દરરોજ ગાય સવારે ચરવા જતી અને સાંજ પડતા ઘરે આવી જતી. આમ રાજાની ગૌસેવાના વખાણ છેક ઇન્દ્ર રાજાના દરબારમાં થયા. રાજા ઇન્દ્રથી મૃત્યુ લોકના માનવીના વખાણ સહન થયા નહીં. તેમણે વિક્રમ રાજાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. આ માટે તેમણે સ્વર્ગની કામઘેનુ ગાયને બોલાવીને કહ્યું, તું મૃત્યુ લોકમાં જા અને વિક્રમ રાજાને સતમાંથી ચૂકાવ. કામઘેનુ ઇન્દ્ર રાજાની ઈચ્છા પૂરી કરવા માટે તરત જ ઉજ્જૈની નગરી બહાર આવેલા તળાવ આગળ આવીને વાઘનું સ્વરૂપ ધારણ કરી આંટા મારવા લાગી. વિક્રમ રાજાની ગાય પણ ફરતી ફરતી તળાવ આગળ ચરવા આવી કે તરત જ વાઘ તેને ઘસી ફાડી ખાવા જાય. તે પહેલાં જ નાનકડી ગાય કરગરીને કહેવા લાગી, મને મારશો નહીં, વિક્રમ રાજાને મારા વગર ચાલતું નથી, તેઓ મને નહીં જુએ તો ખૂબ જ કલ્પાંત કરશે. વળી તેમના કુંવરને પણ મારી સાથે ખૂબ જ માયા છે, તે પણ મારા વગર રહી નહીં શકે, માટે તમે મને એકવાર તેમની પાસે જવા દો, થોડી વારમાં તમારા ભક્ષણ માટે હું આવી પહોંચીશ. પરંતુ વાઘ તેની વાત માનવા તૈયાર થતો ન હતો. આ બાજુ અંધારું થવા આવ્યું છતાં ગાય પાછી મહેલે આવી નહીં એટલે વિક્રમ રાજાને ચિંતા થવા લાગી. તેઓ ગાયને જાતે જ શોધવા નીકળ્યા. તેઓ શોધતા શોધતા તળાવ પાસે આવી પહોંચ્યા. પોતાની ગાય પાસે વાઘને જોતા જ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, હે વાઘ, તું મોટો વનનો રાજા થઈ આ બિચારી ગાયને મારી નાખવા તૈયાર થયો છે? હિંમત હોય તો મારી સામે આવો. વાઘે કહ્યું, કોણ? પરદુપભંજન વિક્રમ રાજા. તમે મારો કોર્યો ઝૂંટવીને મને દુઃખી નહીં કરો એવી મને ખાતરી છે. હું અને મારું કુટુંબ 8 દિવસથી ભૂખ્યા છીએ. આજે માંડ આ ગાય મળી છે. વાઘના શબ્દો સાંભળી રાજા વિચારમાં પડી ગયા. શું કરવું તે સમજાતું ન હતું. થોડીક વાર વિચાર કરી રાજા બોલ્યા, હે વાઘ, ખરેખર જો તને બહુ ભૂખ લાગી હોય તો મને મારીને ખાઈ જા. વાઘ બોલ્યો, તારા એકલાના માંસથી અમારા 3 જણાનું પેટ સી રીતે ભરાય? મહેરબાની કરી મને આ ગાયનો શિકાર કરવા દો. રાજા બોલ્યા, જો તને બહુ જ ભૂખ લાગી હોય તો હું મારી રાણી અને કુંવરને પણ અહીં થોડી વારમાં જ લઈ આવું. અમને 3ને ખાવાથી તો તારું પેટ ભરાઈ જશે ને. વાઘ કંઈ કહે તે પહેલાં જ વિક્રમ રાજા પોતાના મહેલ તરફ ચાલી નીકળ્યા અને થોડી વારમાં પોતાની રાણી અને કુંવર સાથે વાઘ પાસે આવી પહોંચ્યા અને બોલ્યા, હે વાઘ, હવે તું તે ગાયને છોડી દે અને ખુશીથી વારાફરતી અમારા 3નો શિકાર કરી તારું પેટ ભર. વાઘે મનુષ્યનો શિકાર કરવાની ના પાડી એટલે વિક્રમ રાજાએ વાઘને વચન આપ્યું હોવાથી તલવાર વડે પોતાને હાથે જ પોતાનું મસ્તક કાપવા લાગ્યા. ત્યાં તો કોઈએ અદૃશ્ય રીતે રાજાનો હાથ પકડી લીધો. રાજાએ જોયું તો તેની સામે વાઘની જગ્યાએ ગાય ઊભી હતી. તેણે રાજાને કહ્યું, હે રાજન, હું ઇન્દ્ર રાજાની કામઘેનું ગાય છું. હું તમારી ઉદારતાની પરીક્ષા કરવા માટે વાઘના સ્વરૂપે આવી હતી. તમારી ભાવનાથી હું ખૂબ જ ખુશ થઈ છું. તમારી ઈચ્છા હોય તે માંગો. વિક્રમ રાજાએ કહ્યું, તમારી કૃપાથી મારી પાસે બધું છે, મારે કશું જોઈતું નથી. છતાંય કામઘેનું ગાયે તેમને કહ્યું, હે રાજન, તમારી પાસે રહેલ ગાય પણ અમારા કામઘેનું વંશની જ છે. આ ગાય ચમત્કારિક છે. તેના દૂધમાંથી બનાવેલ ઘીને જો રક્ત પિત્યાને ખવડાવવામાં આવે તો તેનો ગમે તેટલો જૂનો રોગ મટી જશે. તેના દૂધમાંથી બનાવેલા માખણ જો અંધની આંખમાં આંજવામાં આવે તો તે દેખતો થશે. તેના છાણ મૂત્ર પણ ઘણા રોગ મટાડી શકશે. તમે આ ગાયની સંભાળ રાખજો. આમ કહી કામઘેનું ગાય અદૃશ્ય થઈ ગઈ. વિક્રમ રાજા પોતાના પરિવાર તેમજ ગાયની સાથે મહેલમાં પાછા આવ્યા. તેમણે ગાયનું દૂધ ઘી માખણ બનાવીને અનેક રોગીઓના રોગ મટાડવા માંડ્યો. એક દિવસ વિક્રમ રાજા પોતાના દરબારમાં બેઠા હતા. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ આવ્યો. તે રાજાને નમન કરીને બોલ્યો, હું કાશીએ કરવત મુકાવવા જાઉં છું, એ માટે તમારી રજા ચિઠ્ઠી આપો. કારણ મેં સાંભળ્યું છે કે કાશીએ કરવત મુકાવવા જતાં પહેલાં રાજાની રજા ચિઠ્ઠીની જરૂર હોય છે, માટે તમારી પાસે તે લેવા આવ્યો છું. માટે કૃપા કરી મને ચિઠ્ઠી કરી આપો. બ્રાહ્મણની વાત સાંભળી રાજાને ઘણું દુઃખ થયું. તેને થયું કે મારા નગરમાં આ બ્રાહ્મણને એવું તે શું દુઃખ છે કે તેને આજે કરવત મૂકવા જવું પડે છે. તેઓ બ્રાહ્મણને એકાંતમાં લઈ ગયા અને પછી પૂછ્યું, હે ભૂદેવ, તમારે માથે એવું તે શું દુઃખ આવી પડ્યું કે કાશીએ કરવત મુકાવવા જવું પડે છે? બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, હું કનકકુંડમાં રહું છું. હું કુંવારો બ્રાહ્મણ છું. મને પરણવાના ઘણા કોડ છે, પરંતુ મારી પાસે ધન નથી. વળી મારા ઘરના સભ્યો માંદા રોગી છે. મારા પિતા બંને આંખે આંધળા છે. મારી માને આખા શરીરે કોઢ છે. જ્યારે મારી એક વિધવા બહેન છે, તે અપંગ છે. મારે ત્રણને પાલવવા પડે છે, એટલે કોઈ મને કન્યા આપતું નથી. એટલે મારા માતા પિતાએ મને પરદેશ જઈ પરણવાનું કહ્યું. હું પરણવા માટે કન્યા શોધવા પરદેશ નીકળી પડ્યો. રસ્તામાં એક નગર આવ્યું. હું ત્યાંના રાજમહેલ આગળથી નીકળ્યો. મહેલના ઝરૂખામાં રાજાની કુંવરી ઊભી હતી. તે ખૂબ જ રૂપારી હતી. તેને જોઈને મારું મન લલચાયું અને તરત જ મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. મેં લોકો પાસેથી જાણ્યું હતું કે આ નગરનો રાજા ખૂબ જ પુણ્યસારી અને દયાળુ છે. મને થયું કે જરૂર તે મારું દુઃખ સાંભળી તેની કન્યા મારી સાથે પરણાવશે. એ આશાએ હું રાજમહેલમાં ગયો અને રાજાને મારી દુઃખદ કહાની કહી સંભળાવી. રાજાએ મારી ઉપર દયા ખાઈને 100 સોનામોરો આપી, પરંતુ મેં તે લેવાની ના પાડી. ત્યારે રાજાએ કહ્યું, હે ભૂદેવ, તમારે શું જોઈએ છે? જે જોઈએ તે માંગી લો. હું તો તરત જ બોલી ઉઠ્યો, હે રાજન, જો તમે મને કંઈક આપવા જ માગતા હોવ તો તમારી કુંવરીનો હાથ મારા હાથમાં સોંપો. હું તમારી કુંવરી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. આ સાંભળી આખી સભા ખરભરી ઉઠી. પરંતુ રાજાએ શાંતિથી કહ્યું, ભલે, આ મારી કુંવરી તમારી સાથે પરણાવવા તૈયાર છું, પરંતુ આ માટે તમારે કુંવરીની પ્રતિજ્ઞા પૂરી કરવી પડશે. તેણે એવી પ્રતિજ્ઞા લીધી છે કે તેની પસંદગીની 3 ચીજો જે લાવી આપે તેની સાથે હું પરણીશ. 3 ચીજમાં એક ઇન્દ્રાણીનો હાર, બીજો શેષનાગની સ્ત્રીની કાનની ઝાલ અને ત્રીજું 32 લક્ષણા પુરુષનું મસ્તક. આ 3 વસ્તુઓ તમે જો લાવી આપો તો કુંવરી તમારી સાથે પરણવા તૈયાર થઈ જશે. હું રાજાને 1 વર્ષનો સમય આપી ત્યાંથી ચાલી નીકળ્યો. પરંતુ આ 3 ચીજો મારાથી લાવી શકાય તેમ નથી, એટલે જ હું કંટાળીને હવે કાશીએ કરવત મુકાવવા જાઉં છું અને તે માટે તમારી રજા ચિઠ્ઠી લેવા આવ્યો છું. વિક્રમ રાજાએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, હે ભૂદેવ, તમે 1 મહિનો મારા મહેલમાં રોકાઈ જાઓ. હું તમને 1 મહિનામાં 3 વસ્તુઓ લાવી આપીશ અને તમને એ રાજાની કુંવરી સાથે જ પરણાવીશ. આમ કહી રાજા વિચારવા લાગ્યા કે હવે બ્રાહ્મણનું દુઃખ કેવી રીતે દૂર કરવું. તેઓને કંઈ ન સૂઝતા તેઓ હરિસિદ્ધ માતાના મંદિરે ગયા અને તેમને પોતાની મુશ્કેલીની વાત કરી. માતાજીએ પ્રસન્ન થઈ કહ્યું, આ 3 વસ્તુઓ મેળવવા અપાર કષ્ટ ભોગવવું પડશે. ઇન્દ્રાણીનો હાર લેવા માટે તમારે ઇન્દ્રિય યજ્ઞ કરવો પડશે. જ્યારે ઇન્દ્ર રાજા પ્રસન્ન થઈ તમને વરદાન માગવા કહે ત્યારે તમે ઇન્દ્રાણીના હારની માગણી કરજો. પછી શેષનાગની સ્ત્રીની કાનની ઝાલ માટે તમારે 1 કુંડ બનાવીને તેમાં 10,000 મણ કઢેલું દૂધ ભરવું પડશે. દૂધમાં સાકર, બદામ, પિસ્તા, ચારોરી, કેસર વગેરે તેમાં નાખવાના. પછી શેષનાગનો મંત્ર ભણજે, જેથી તે આવીને દૂધ હોંશે હોંશે પી જશે અને તમારા ઉપર પ્રસન્ન થઈને તમને વરદાન માગવા કહે ત્યારે તમે તેની સ્ત્રીની કાનની ઝાલ માંગજો, જે તમને વિના સંકોચે આપી દેશે. પરંતુ ત્રીજી વસ્તુ 32 લક્ષણા પુરુષનું મસ્તક તો તમારે પોતે જ આપવું પડશે. આટલું કંઈ માતાજી અંતર ધ્યાન થઈ ગયા. વિક્રમ રાજા માતાજીને નમન કરી પોતાને મહેલે આવ્યા. પછી બીજા દિવસે તરત જ ઇન્દ્રયજ્ઞનો આરંભ કર્યો. ઇન્દ્રયજ્ઞ પૂરો થયો કે તરત જ ઇન્દ્રદેવ વિક્રમ રાજા ઉપર પ્રસન્ન થયા અને તેમણે રાજાને કંઈક માંગવા કહ્યું. ત્યારે વિક્રમ રાજાએ ઇન્દ્રાણીનો હાર માંગ્યો. ઇન્દ્ર રાજાએ પોતાના વચન મુજબ જ તરત જ ઇન્દ્રાણીનો હાર લાવી આપ્યો. પછી વિક્રમ રાજાએ પોતાના મહેલના ચોગાનમાં મોટો યજ્ઞ કુંડ બનાવ્યો અને તેમાં હરિસિદ્ધ માતાના કયા પ્રમાણે દૂધ ભર્યું અને શેષનાગનો મંત્ર ભણ્યો કે તરત જ શેષનાગ હાજર થયા. તેમણે યજ્ઞકુંડનું દૂધ પીને રાજા ઉપર પ્રસન્ન થયા. તેમણે રાજાને મનવાંછિત વસ્તુ માંગવા કહ્યું. ત્યારે વિક્રમ રાજાએ શેષનાગ પાસે તેમની સ્ત્રીના કાનની ઝાલ માંગી. શેષનાગે થોડી વારમાં જ પોતાના સ્ત્રીના કાનની ઝાલ લાવીને રાજાને આપી. વિક્રમ રાજાએ એ બંને વસ્તુઓ પોતાને ત્યાં રહેતા બ્રાહ્મણને આપીને કહ્યું, ત્રીજી વસ્તુ હું લગ્ન મંડપમાં આપીશ. ત્યારે બ્રાહ્મણે કહ્યું, મહારાજ, લગ્ન મંડપમાં કદાચ આ વસ્તુ હાજર નહીં થાય તો? વિક્રમ રાજાએ તેને પોતાની ઉપર વિશ્વાસ રાખવાનું કહ્યું. બ્રાહ્મણ તે બંને વસ્તુઓ લઈને રાજકુંવરી પાસે ગયો અને તેને બે વસ્તુઓ આપી. રાજકુંવરી અને રાજા આ બંને વસ્તુઓ જોઈ નવાઈ પામ્યા. તેમને થયું કે જરૂર આ બ્રાહ્મણ કોઈ મહાન માણસ લાગે છે. તેમણે બ્રાહ્મણ પાસે ત્રીજી વસ્તુની માગણી કરી. ત્યારે બ્રાહ્મણે કહ્યું, હું ત્રીજી વસ્તુ લગ્ન મંડપમાં હાજર કરીશ. રાજાએ તરત લગ્નની તૈયારી કરવા માંડી. બ્રાહ્મણે વિક્રમ રાજાને લગ્નનો દિવસ જણાવી દીધો જેથી વિક્રમ રાજા તે ત્રીજી વસ્તુ આપવા આવે. લગ્નના દિવસે રાજકુંવરી અને બ્રાહ્મણ લગ્ન મંડપમાં ગોઠવાયા. હવે હસ્ત મેરાપનો સમય થયો એટલે કુંવરીના પિતાએ કહ્યું, હવે 32 લક્ષણા પુરુષનું મસ્તક હાજર કરો. બ્રાહ્મણ મૂંઝાયો. તેને થયું, હવે અત્યારે 32 લક્ષણાનું મસ્તક ક્યાંથી લાવવું? તેણે આમ તેમ નજર કરવા માંડી પણ ક્યાંય વિક્રમ રાજા નજરે ન પડ્યા. બ્રાહ્મણને થયું કે આના કરતાં તો કાશીએ જઈ કરવત મુકાવ્યું હોત તો સારું. ત્યાં તો અદૃશ્ય સ્વરૂપમાં રહેલા વિક્રમ રાજાએ કહ્યું, મસ્તક હાજર છે, તલવાર કોણ ચલાવે છે? જેને માથું જોઈતું હોય તે સામે આવીને તલવાર વડે ઉતારી લે. આટલું કહેતા વિક્રમ રાજા પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા. એકાએક કોઈ દેવાંશી નરને વચમાં પ્રગટ થયેલો જોઈ બધા અચરજમાં પડ્યા. કુંવરીના પિતાએ કહ્યું, શું હમણાં આપે તલવાર ચલાવવાનો હુકમ કર્યો હતો? તમે 32 લક્ષણા છો? વિક્રમ રાજાએ કહ્યું, હા, હું 32 લક્ષણો છું. હવે તમે જલ્દીથી મારું મસ્તક ઉતારી લગ્નવિધિ પતાવી દો. રાજા આ સાંભળી વિચારમાં પડી ગયા. તેમણે થયું કે જરૂર આ વિક્રમ રાજા જ છે જે પારકાના દુઃખે દુઃખી થાય અને પોતાનો ભોગ આપે. તેણે કહ્યું, તમે પરદુઃખ ભંજન વિક્રમ રાજા ખરું ને? ખરા ને? વિક્રમ રાજાએ પોતાની ઓળખ આપી એટલે કુંવરીના પિતા છોભીલા પડી ગયા. તેઓ તરત જ વિક્રમ રાજાને પગે પડી માફી માંગી અને પોતાની કુંવરીને તે બ્રાહ્મણ સાથે પરણાવી અને તેને કન્યાદાનમાં અઢળક દ્રવ્ય અને ઝવેરાત આપ્યું. બ્રાહ્મણ કુંવરીને લઈને પોતાને ઘેર આવ્યો. ઘરવાળા તો બધા રાજી રાજી થઈ ગયા. પરંતુ કુંવરીએ જોયું તો ઘરના સર્વે રોગી હતા, તે દુઃખી થઈ ગઈ. તેણે બ્રાહ્મણને કહ્યું, તમે હમણાં જ વિક્રમ રાજા પાસે જાઓ અને આપણા દુઃખની વાત કરો. બ્રાહ્મણ તરત વિક્રમ રાજા પાસે ગયો અને કહ્યું, મહારાજા, તમે મને લગ્ન તો કરાવી આપ્યા, પરંતુ મારા માતા પિતા અને બહેનને જોઈને મને ખૂબ જ દુઃખ થાય છે, માટે હવે તમે મને તમારી ગાયના દૂધમાંથી બનાવેલ માખણ ઘી અને છાણ મૂત્ર આપો, જેથી હું તે ત્રણેયનો રોગ મટાડી શકું. રાજાએ બ્રાહ્મણને પોતાની કામગીનું ગાય જ આપી દીધી અને કહ્યું, હવે ભૂદેવ, આ ગાયના દૂધમાંથી બનાવેલ માખણ તારા પિતાજીને આંજજે, જેથી તે દેખતા થશે. તારી માતાના શરીરે ઘી લગાડવાથી તેમનો કોઢ મટી જશે અને ગાયનું છાણ મૂત્ર તારી અપંગ બહેનને લગાવવાથી તે સાજી થઈ જશે. આમ કહી રાજાએ બ્રાહ્મણને ગાય અને બીજી સોનામોરો પણ આપી. બ્રાહ્મણ તો ગાયને ઘેર લઈ ગયો અને વિક્રમ રાજાની સૂચના મુજબ કરતા તેના માતા પિતા અને બહેનના દુઃખ દૂર થયા. ઘરમાં ઘણો આનંદ થયો. આમ સુભગા પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવો ઉદાર અને ખેલદિલીવાળો રાજા જ આ સિંહાસન પર બેસી શકશે. આમ કહી પુત્રી આકાશમાં સરર કરતી ઉડી ગઈ.